તારીખ 28/8/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રાંક 45 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 44.
પર્યાયના કોઈ પણ ભાવ નથી, જેમ કે પર્યાયની ક્રમ બદલતા એનો નિર્ણય પણ દ્રવ્ય દ્રષ્ટિ થાય, એટલે કે અંદરમાં પર્યાય દ્રવ્યને ઉતારે ત્યારે થાય, નહીં તો ક્રમબદ્ધ ન્યાય એવું છે તેને કેટલાક વિપરીત પરિણામ લાવે. જેમ કે પોતાનો દોષ હોય અને પસંદ કરવો હોય તો પર્યાય ક્રમ બધું થોડા માટે પોતે બીજાને નુકસાન કરવાના કરતા પણ કરે, પેલા એમ કહે કે તું કેમ મને નુકસાન કરે છે, તારા ક્રમ બધા એમ થવાનો એ બધો ન્યાય નથી પણ અન્યાય.
બરોબર,
ન્યાય એટલા માટે નથી કે આત્માના એ દોષના રૂપે અવગુણના રૂપે લઈ જાય છે, નિર્દોષતાના રૂપે લઈ જાય છે ન્યાય, અવગુણના રૂપે લઈ જાય છે અન્યાય. ન્યાય તો દોરે છે, કઈ બાજુ દોરે છે કે પોતાનો દેશનો નિર્દોષ કાંકો ન હોય તો એ કાંકો એને માપમાં બરાબર યથાર્થ રીતે કામમાં આવતો. યોગ્યતા પણ એવો વિષય છે, યોગ્યતા એટલે જીવમાં રાગ કરવાનો દોષ કરવાનો મૂળ શક્તિ નહીં હોવા છતાં જીવની અવસ્થામાં યોગ્યતા વર્ષ દોષ થાય છે. જગતની અંદર જુદી જુદી યોગ્યતા વાળા તો કોઈનો દોષ થોડો છે, કોઈનો દોષ વધારે છે, કોઈનો દોષ કોઈ પ્રકારનો છે, કોઈનો દોષ કોઈ પ્રકારનો છે. પ્રકૃતિ જુદી જુદી છે, અનંત પ્રકારની પ્રકૃતિ હોવાથી દોષના પણ અનંત પ્રકાર જોવામાં આવે છે. એ પરિસ્થિતિમાં કેમ કેમ છે એવી જીવની યોગ્યતા પણ છે, પણ એ જ્ઞાન સાચું ક્યારે? જ્યારે પર્યાય અંદરમાં ભરીને પોતાના નિર્દોષ સ્વભાવને અવલંબે ત્યારે એ યોગ્યતા એ જ યોગ્યતા જ્ઞાન થતી છે. જેમ કે એવી યોગ્યતા હતી ત્યારે દોષ થયો ને, અથવા કર્મ એ પર્યાય આમાંની હતી ત્યારે કર્મ ને એવો પર્યાય એવી રીતે ન્યાય નથી ગ્રહણ કરવાનો. સ્વરૂપમાં પોતાની દ્રષ્ટિ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ઉપર હોય અને એમ રહેવાનો પુરુષાર્થ દ્રષ્ટિની સાથે વર્તતો હોય ત્યારે યોગ્યતાના કે પર્યાયના કોઈ પણ પ્રકારના દોષને નોંધ કરે તો યથાર્થ છે, નહીં તો સ્વચ્છંદ છે. એ નાની સ્વરૂપ જ્ઞાને પર્યાયના દોષને નોંધ કરે છે, એ સ્વચ્છંદી જીવ પર્યાયના દોષ દેહમાં પર્યાયના દોષને ગૌણ કરવાની વાત ઉપર ટૂંકે જુઓ તો એક પ્રકારની દેખાય તો પણ એમાં પૂર્વ દોષને મુખ્ય કરવા જેવો નથી, રાગને મુખ્ય કરવા જેવો નથી, કેમ કે એનું આરાધન કરવું નથી, એનું આરાધન કરવું હોય એની જ મુખ્યતા થાય, ઉપાસના કરવી હોય તો એની મુખ્યતા થાય. રાગ દોનો પ્રકાર થવાનો પ્રકાર શૂન્ય ભાવ જોઈએ તો તે ચડે નહીં તો પસંદ માં જાય. તો જગતમાં પોતાના દોસ્તો બચાવ તો કરે છે દોષ દ્રષ્ટિ વાંધી દો. દોષ ને ગૌણી કરવો એ દોષ દ્રષ્ટિથી કે ગુણ દ્રષ્ટિથી બસ આખું વિચાર
અસ્થિરતા એ દોષ છે. અસ્થિરતા આપીએ છીએ
નથી પોતાના સ્વરૂપ ભણીનો પુરુષાર્થ ચાલુ છે અને દ્રષ્ટિ એટલે સમય પ્રકારે ગમન થાય છે અને એ અસ્થિરતા પ્રવૃત્તિ જશે ચિંતા વૃત્તિ જશે.
સ્વભાવના લક્ષ્ય ગૌણ કરે છે.
સ્વભાવના લક્ષ્ય ગૌણ કરે
છે.
સ્વભાવ નું લક્ષ્ય ન હોય એ ગૌણ કરે તો
ગૌણ કરે છે તો કોઈ અપેક્ષા થી ગૌણ કરે. ગૌણ આવી ત્યાં મુખ્ય ની અપેક્ષા
સહિત મુખ્ય કોણ કરવું એ જ્ઞાન માં દ્રષ્ટિ તો એકાંતે જ કામ કરે છે કા કર્મમાં અને કા સ્વમાં. સ્વરૂપ ને ગ્રહણ કરે તો એકાંતે આંધળી થઈ જાય. પર ને ગ્રહણ કરે તો પણ એકાંતે આંધળી થઈ જાય. કેમ કે પોતે આંધળી દ્રષ્ટિ પોતે અને વિચારણીય વિષય એ છે કે અનંત તીર્થંકર દેવોએ આવો મહાન આત્મા બતાવ્યો શાશ્વત તત્વ કે જે કદી મળતો નથી જણતો નથી ઘસાતો નથી જેને પણ ઘસાવો લાગતો નથી એવું અખંડ મહાન તત્વ હોવા છતાં અને પોતે જ હોવા છતાં આંધળી દ્રષ્ટિ એને દેખી નથી. એક સમયના રાગને જોવે છે એક સમયની પર્યાયને જોવે છે અને સંયોગને ગ્રહણ કરે છે કે એમાં સુખ મારું નહીં એવા આમાં મારું સુખ છે આમાં મારું બે વિષય છે અને જો સ્વરૂપ ની શ્રદ્ધા થઈ તો એક સમય ને કેવળ જ્ઞાન ની પર્યાય બીજી દુનિયા વાત છે. શ્રદ્ધાનો વિષય છે અને જેને સ્વીકારે છે જેને શ્રદ્ધે છે એને સર્વસ્વ પણ શ્રદ્ધે છે પછી એને કઈ બાકી રહેતો નથી સ્વીકારવા.
પરમા જે સુખ નું નિશ્ચય છે આ તો જ્ઞાન નું કરેલો છે એને દ્રષ્ટિ અનુસર છે
અનુભવ વગર પ્રત્યેક થતી નથી. શ્રદ્ધાના અનુભવ વગર થતી નથી.
પરમ દિવસ નો વિષય છે.
જ્યાં સુધી આત્મામાં શુદ્ધ છે એવું જાણવાનું મળે છે, વિચારથી સ્વીકારવાનું મળે છે, પણ જ્યાં સુધી લીધલથી એની નિમિત્તે નક્કી નથી થતી ત્યાં સુધી શુદ્ધા પલટતી એટલે નિર્ણયના કાળમાં લીધન નથી મળતું છે અને સ્પષ્ટ અનુભવાથી પ્રતિ નથી. કેમ કે લીધન વગર શ્રદ્ધામાં ફેર પડે, અનુભવ વગર શ્રદ્ધામાં ફેર પડે, ધ્યાનપણા માત્રથી શ્રદ્ધા બદલી શકાય નહીં. જેમ રાગમાં શ્રદ્ધાને મિથ્યા શ્રદ્ધાને પડતા વર્ગને સમ્યક પસાર કરવાની શક્તિ નથી, એમ જાણપણા રૂપ સૂક્ષ્મ જ્ઞાનમાં પણ અનાદિની મિથ્યા શ્રદ્ધાને પડકારીને સમ્યક પરિણામમાં કોઈ નિમિત્તનું પણ નથી શ્રદ્ધાય નથી. ગમે એટલા શાસ્ત્રોનું જાણપણું અનુભવ કરી લે છે તો પણ એને મિથ્યા શ્રદ્ધા ન મળે શાસ્ત્રના અનુકૂળ આચાર્ય ગંધર્વદેવ ના અભિપ્રાય બીજો અર્થ નિર્ણયના કાળમાં જ્ઞાનમાં રહેલા જ્ઞાન વેદનના અનુભવાંશે પ્રતીતિ થાય છે. અંતર્મુખ વિચારની ધારામાં સ્વસન્મુખતામાં આવતો જે નિર્ણયના કાળમાં જ્ઞાન અંશના વેદકને આધારે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે છે ત્યારે એને સ્પષ્ટ અનુભવ આવશે પ્રતિથી અન્ય દર્શનનું કારણ કરવામાં આવ્યું. ભારત મુજબ લઈ ગયો કુદરતી રીતે એક આગળ લખાઈ ગયો છે ભગવાનભાઈને કે અમે તમને આત્મશુદ્ધિ લખીને મોકલી એમાં અમે ત્રણ પ્રકારના સંકેત કયા છે તમારા ખ્યાલમાં છે. હવે આપણે પૂછો કે આત્મશુદ્ધિ માંગનારાને ત્રણ પ્રકારના સંકેત કે કઈ ગાથામાંથી લેવા છે એને પૂછવા મુશ્કેલ પડે એવું છે. ૧૪૨ માંથી કઈ ગાથામાં પહેલું સંકેત કીધું, કઈ ગાથામાં બીજું સંકેત કીધું ને કઈ ગાથામાં ત્રીજું સંકેત કીધું? ખરેખર સંકેત તો એક છે, પછી પોતે ચોક્કસ કરે છે કે પરમાર્થ નિર્વિકલ્પ સ્વાનુભવના કાળમાં ઉત્પન્ન થતું સંકેત સંકેત તો એક જ પ્રકાર નિશ્ચય સંકેત છે. પણ પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા નિશ્ચય સંકેત પ્રશ્નનું કારણ છે એમ કરીને હું ત્રણેયને આરોપ છું સંકેત સમજો કરું છું એને વિશેષતાનું દર્શાવવા અર્થે એનું મહત્વ દર્શાવવા અર્થે અને એમાં રહેલા કારણ તત્વને દર્શાવવા અર્થે કારણના કાર્યનો ઉચ્ચાર કરીને માટે એને તમે માન્ય કર્યું, માટે તમે એને માન્ય કર્યું, સર્વજ્ઞાનીઓએ એને માન્ય કર્યું છે, એનો આદર કર્યો, એનો સત્કાર કર્યો, એનો સ્વીકાર કર્યો. કોઈ પણ જીવને માર્ગે ફરવા માટે આપણી અનુકૂળતા દર્શાવી હોય તો તે આ કોણ પણ જીવ કારણ કે નેતા પર જીને એમ કરે છે શું થાય એમને તો આત્મજ્ઞાન છે એમને જે સમય કરતા અનુભવ કરવા શું કરીએ
સંદકનું નિમિત્ત કીધું સંદકનું કારણ કીધું
હું એમ કહું કે મારે તમારા ઘરે આવું છું પણ તમારા આંગણામાં કોઈ નહીં બને કોઈ
બને
ઘર નથી ઘર તે ઘર છે ને આંગણું છે આંગણું છે તો પણ આંગણામાં આવીને ઘરમાં ન આવે એ વાત છે ને એ અને એનું કારણ લીધું અને જે કોઈ પણ જેને માટે સુંદર છે સંયમ દર્શન જરૂર છે સંયમ દર્શન માટે નિર્ણય કરવો એ પણ કઈ સહેલી વાત નથી કેમ કે તે વિશે પણ પોષણ કરે છે પણ સત્પુરુષને ભક્તિ અને સત્પુરુષને એ એટલી અઘરી વાત જેટલી અઘરી વાત નિર્ણય કરવાની છે અને જેટલી અઘરી વાત માનવ પણ ઓ ભક્તિ ને રહેવાની સમજતા પ્રાથમિક ભૂમિકામાં ઓ ભક્તિ સ્વીકારી હોવા છતાં ઓ ભક્તિમાં રહેવા માટે અને તો તમે સાચો ભગવાન આવશે કે જે બીજા સંકેત નું કારણ એટલે નિર્ણય નું કારણ છે ઓળખાણ અને તેથી અપ્રગટ શબ્દ જે પોતાના છે એનો પ્રત્યક્ષ નો કોઈ બીજો ઓલ્ટરનેટિવ નથી, પ્રત્યક્ષ નો કોઈ બીજો વિકલ્પ નથી.
જ્ઞાન લક્ષણ મતલબ આપણે જે જ્ઞાન વેદન ની વાત કરીએ, જ્ઞાન વેદન થી જે સ્વરૂપ નિશ્ચય થાય છે ત્યાં પ્રત્યક્ષતાનો અંશ છે. તો આ પ્રત્યક્ષતાનો અંશ પોતે સુખરૂપ હોવાથી આ સુખ નું નિશ્ચય અનાદિકાલ નું છે, જે પરિવર્તન થાય છે. આ નિર્ણય થયા વિના પરમા સુખ ની બુદ્ધિ જે છે નિર્ણય છે, આ પલટાતો નથી.
દેખવા માટે આ દિશામાં પ્રયત્ન કરે ત્યારે એને દેખાય, ત્યારે એને પ્રતિ આવે ને ત્યારે એને મહિમા ઉપરે ત્યારે સાથે ઉતરીને મહાપ્રજ્ઞાન અનુભવી છે. કેટલા બધા સમર્થ હોય કે જેમને આ બધી રચના કરી લિંક બેસાડ્યું છે.
જ્ઞાન વેદન પોતે નિરાકુલ છે, સુખરૂપ છે, સુખ સુખ છે,
અભેદ છે, સુખ કે અભેદ
છે, એટલા માટે નિશ્ચય બદલાઈ જાય છે.
અને જે સુખ માટે પ્રાણની હોડ લગાવી પોતાના જીવનની હોડમાં મૂકીને પણ સુખ લેવું છે. અને કેમ આ અભ્યાસ કરે છે શું કરે
સુખ લેવા
પ્રાણ ભરવું જાય છે અને આ સુખ સુધી માટે બહાર એને સર્જે છે કે હાથને બહાર છે પડતો મૂકે છે કે ઘેરને સીપી જાય છે એને શું કહે જગતના જીવને માટે સુખ જ પ્રાણ છે, બાકી ના પ્રાણ પછી પ્રાણ કહેવામાં આવે છે. પછી તમે સુખ નથી પડતું ત્યારે એને સુખ પ્રાણ છે અને એ સુખ ને સ્થાન મળે
Или в этом учитель он еще и плавит здесь. То дела абсолютно не пути, а в этом году он не плавит. Это не то учитель он еще и плавит. А как я говорю, то учитель, а? Я. И это не пути, то не пути, не пути, не пути. Он то сумме, сумане, не пути, а мам, не пути. ऐसे प्रेम की जागृत होनी चाहिए तो नित्य सुखमान स्वक्षेत्र में सुलीभ सिद्धि उत्पन्न एकांत पर सुख में प्रत्यक्ष अनुभव होगा जो ये रुचि छाए तो નિત્ય સુખ દાન દે છે ઉત્પન્ન થયેલું જે એકાંત સહજ નિત્ય સુખધારણ જાણતા એવું પ્રત્યક્ષ સુખનો અનુભવ થશે. તે સુખના અનુભવ માટે તે વખતે પણ તમારું લક્ષ્ય હોવું જોઈએ કે આ સ્થિતિને પણ ઓળંગીને સ્વરૂપમાં સ્થિર થવાનું છે. જો સ્વરૂપમાં સ્થિર થવાનું લક્ષ્ય ન હોય તો પછી આ સાધન નહીં રહીએ, આ જ સાધ્ય થઈ જશે. ચાલો એક કલાક નહીં થાય, બે કલાક પ્રતિ ચર્ચા કરો, ચાર કલાક પ્રતિ ચર્ચા કરો, છ કલાક કરો, આઠ કલાક કરો, પણ પછી થાકી જવાનું. શું
થાકી જવાનું?
આ કાલે આપણે રીત કેમ કે એ કૃત્રિમ રહે આખરમાં એ ચાલીસ આપણે વિચાર્યું છે કે આ બહુ સારી વાત છે. જગતમાં બીજી પ્રવૃત્તિ કરવા છતાં તત્વજ્ઞાનની પ્રવૃત્તિ સારી થવા થાક કેમ લાગે? કેમ કે તે સહજ પ્રક્રિયા અને સહજ પુરુષાર્થનો વિષય છે. શરીરને કોઈ પણ પ્રવૃત્તિ કરતા તમે થાકી જાઓ, તમને ગમે એટલું ભાવતું હોય તો ખાતા ખાતા થાકી જાઓ, તમને સુવા માટે ગમે એટલા સારામાં સારા પરમિશન સારામાં સારા સાધનો હોય સરકારના તો પણ તમે સુતા સુતા થાકી જાઓ. તમને એને મારે બેસવું, સારામાં સારા ખુરશી બેસવા માટે હોય તો બેઠા બેઠા થાકી જાઓ, તો નહીં મારે સુઈ જાવ, ખાતા ખાતા પણ ઊભા થઈ જાઓ, ગમે એટલું ભાવતું હોય. પ્રશ્ન જ નથી, એ પાછળ મેં જે લખ્યું કે ધન્ય તે દિવસ અને ધન્ય તે ઘડી કે જે દિવસે ઉપયોગમાં રહ્યા પછી આત્મામાં ઉપયોગ ગયા પછી ભારત નહીં નીકળ્યા છે. એના માનેલા પ્રિય વિષયમાં અથવા ઋષિના વિષયમાં અંતર્મુખથી વધારે બદલાઈ જાય, રુચિ ભાઈ પ્રિય લાગતા હોય તો પણ ઉપયોગ તો કરી દેવાનો તપાસ કરી આકુરતા લઈને રહેશે. પછી ફરી એક વાત આવે ઉપયોગ તો બતાય
સમજાણો નથી.
મને એક વાત સમજાતી શારીરિક આત્માની પ્રવૃત્તિ આત્મ ધ્યાનમાં પડ્યા રહીએ તો પણ શારીરિક આપતો લાગે શરીર અને આત્મા જ્યારે પ્રવૃત્તિમાં નિષ્ણાત હો ત્યારે એકબીજા સાથે સંકળાય એટલે એમ કહેવું નથી લાગતું એવું થાય મને આપણા શરીર આગળ અહીંયા આવી દો અને પરંતુ એવું સાથે મને એ સમજાતું નથી કે આપે એક વાત કરી કે શારીરિક થા અને આધ્યાત્મિક એકતા એ બે વિષયોને આપે જુદા પેલા, પણ શારીરિક અને શરીર અને આત્મા એકબીજાને આધારિત છે તો પછી જે કંઈ પણ આત્માની અંદર પણ જે પ્રવૃત્ત થઈ ગયેલા માણસ એને પણ થાક તો લાગે જ છે, કારણ કે બંને એકબીજાને જુદા રહી શકતા
નથી. જે જેવો શ્રેણી માંડે છે આઠમા અને એક જ કલાકમાં તે અરિયમ દર્શનમાં આવી જાય છે. તો જેટલા અરિયમતો છે તીર્થંકરો સામાન્ય એને કદી પણ ધ્યાન છૂટતું નથી અને કદી એમાં એને ધ્યાન રાખતો નથી. આપ જુઓ કે નિરંતર ધ્યાન રાખીએ
બે
હોવા છતાં હા એટલે દેહની જે પરિસ્થિતિ જે વાત છે એ છઠ્ઠા
વસ્તુ સિદ્ધ કેમ થઈ શકે
બાબત
આત્માની સિદ્ધિ ઉપર
આત્માનો વિકાસ મુખ્ય પણ છે. હવે શરીર અને આત્માનો જે સંયોગ છે એટલા માટે પાશ્ચાત્ય દેશોમાં આપણા શાસ્ત્રો જવા છતાં અમેરિકામાં આવકડે રશિયા અને જર્મનીમાં એ લોકોએ ભૌતિક વિજ્ઞાનનો વિકાસ કર્યો છે, પણ આર્થિક વિજ્ઞાનમાં એ લોકો જરા પણ એને સાથ નહીં. એ લોકો વિચાર શક્તિ, એનું કારણ શું છે કે વિચારવાનો જે દ્રષ્ટિકોણ એને એંગલ વિઝન આવી ગઈ એ એવી છે કે સંયોગ પ્રધાનતાથી વિચારે, જેને થિયરી ઓફ રિલેટિવિટી કહીએ છીએ. જ્યારે જૈન દર્શનના વિચારને જે શ્રેણી છે, વિચારની પદ્ધતિ છે, એ એવી છે કે કોઈ પણ તત્વને નિરપેક્ષ પહેલા નક્કી કરો, નિર્ણયમાં લો અને પછી એના રિલેશન છે, એના સંબંધો છે એને સમજો. એટલે આખી સમજવાની પદ્ધતિ વૃત્તિ સૃષ્ટિ છે. એટલે આધ્યાત્મિક વિષયમાં એ લોકો મોટા નહીં બોલવાનું મુખ્ય કારણ આ
આખો વખત તાત્વિક જ વિચાર કયા કરીએ પરિણામ બીજું શું આવી શકે.
કહું છું કે તાત્વિક વિચાર કરવા અને કઈ રીતે કરવા આ બે વસ્તુ વિચાર છે. સામાન્ય રીતે કે તાત્વિક વિચાર કરવા અને કઈ રીતે કરવા એ બીજી વાત છે. તાત્વિક એટલે આત્મતત્વ મુખ્ય છે અને અવલંબન છે એ આત્મપ્રશ્ન લેવાથી સુખની સહજ સુખની ઉત્પત્તિ થાય. સુખ એક એવો ભાવ છે અથવા સુખ એક એવું તત્વ છે જે એનો સ્વભાવ હોવા છે. સુખ જ જોઈએ છે અને સુખથી સુખ ઉદભવતું હોય છે અને એટલા માટે
પછી આપ સુખ કોને કહો?
આત્મામાં સુખ
લીન થવું હોય, આત્મામાં લીન થવું એને સુખ પહોંચવા.
આત્મામાં સુખ નામનો એક સ્વભાવ છે, ગુણ છે, પ્રોપર્ટી છે અને એની પ્રગટ અવસ્થા થવી એનું નામ સુખ છે. એ અવસ્થાનો અનુભવ થાય સુખ શું ચીજ છે. આપણે મટીરિયલિઝમની દ્રષ્ટિથી વિચાર કરીએ કે સુખ કોઈ વસ્તુ છે, કોઈ સબસ્ટન્સ છે, કોઈ એની પ્રોપર્ટી છે,
લાગણી છે
કે કોઈ એનું પર્યાય કે ગુણ છે, પોલ્યુશન છે. જગતની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો એક વસ્તુ, વસ્તુનો ગુણ અને વસ્તુની અવસ્થા આ ત્રણ મુખ્ય ફેક્ટર છે સાયન્સને વિચારવાના. તો આત્મા એક પદાર્થ છે, એક વસ્તુ છે, એમાં જ્ઞાન, સ્વરૂપ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, પ્રભુત્વ, વિભુત્વ એની અનંત શક્તિઓ છે, એની પ્રોપર્ટી છે અને એને કોઈને કોઈ પ્રકારે વિકૃત કે અવિકૃત, સ્વાભાવિક કે અસ્વાભાવિક એની પોઝિશન અવસ્થા એને આપણે પર્યાય કે હાલત કહીએ. તો સુખ છે એ આત્મામાં ગુણ છે, શક્તિ રૂપે છે, જે દિવાસનમાં એની શક્તિ રૂપે છે. એ સુખ પ્રગટ થાય કે જેમ અમિત દ્વારમાં ઝાળ નીકળી દિવાસની માટે ભરકો છે એ સુખની પ્રગટ અવસ્થા. હવે સુખની પ્રગટ અવસ્થા સ્વાભાવિક હોય તો સુખરૂપ હોય કે છે નિરાકરતા હોય અને વિકલ્પ હોય ત્યારે દુઃખરૂપ હોય. એટલે દુઃખ એ બીજું કાંઈ નથી પણ સુખ ગુણની વિકૃત અવસ્થા, રોગિષ્ઠ અવસ્થા છે. શરીરમાં રોગ થાય તો સોજો ચડે તો પણ ન રખાય. દુબળા માણસને સોજો ચડે તો પણ એને સોજો ઘટાડવો પડે, હારો દેખાય માટે કઈ સજાને સાચો વધારે નહીં. એમ જે ગુણ છે આત્મામાં એની જે સ્વાભાવિક અવસ્થાઓ છે એમાં થાક નહીં લાગે, જેમ શ્વાસોશ્વાસમાં થાક નથી લાગતો તેમ દ્રષ્ટા, પણ અસ્વાભાવિક અવસ્થામાં થાક લાગશે. એટલે સાયન્સની દ્રષ્ટિએ વિચારવું જોઈએ કે આત્મા શું, આત્માના ગુણ શું, આત્માના ધર્મ શું, ગુણ અને ધર્મ ઉત્તર ઘટે કેરેક્ટર, પ્રોપર્ટી શું, કેરેક્ટર શું છે, એની અવસ્થાઓમાં વિકૃતપણ શું છે, આટલી વસ્તુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો વસ્તુ સાચી. નહીં તો શું કરે છે, દરેક માણસ પોતાના સંપ્રદાયમાં જે પુસ્તકો, જે ન્યાય, જે લોજિક, જે તર્ક, જે જાતનું જે વસ્તુ છે એને અંધશ્રદ્ધાથી ફોલો અપ કરે છે. જૈન દર્શન એ અંધશ્રદ્ધાનો વિષય છે, પહેલા જ અંધશ્રદ્ધાનો વિષય છે. એને ગુરુની પણ પરીક્ષા વેદાંત જેવા વેદાંત ના નિષ્કર્ષ ઉદ્દેશિકા છે, વચન છે સંશયાત્મા વિનશ્યતિ. શ્રીકૃષ્ણના મુખેથી આ વ્યાખ્યા બોલાવવામાં આવી છે કે હું મારી વાતમાં શંકા નહીં કરતો, સંશયાત્મા વિનશ્ય છે, શંકા કરવામાં આ થઈ જાય માટે મારે શંકા કરવી. ત્યારે અહીંયા એમ કે શું શું કરાવો
છે.
એની અમારી વિશેષ ચાલી છે. અને આજ સુધી કઈ અમને બીજું પરિણામ દેખાશે તો અમે અંતર સુધી વાત ખોટી હતી. અમે એની વાત સાચી છે. લગભગ તો જગતની અંદર એ સિસ્ટમને કેટલી મોટા પ્રમાણમાં ડેવલપ કરવામાં આવે છે એનું કારણ કે જગતમાં એવા મોટી મીડિયા દુનિયાભરના અંગો એની પાછળ પોતાની પૂરી તાકાત લગાવે છે. કેન્સર કે એ જેવો રોગ છે એની પાછળ આજે દર વર્ષે ઉદ્યોગ ડોલરનું બજેટ છે. દુનિયાભરના દેશોનું જો બજેટ તપાસ કરવામાં આવે રિસર્ચ સાઈડનો બજેટ ખાલી રિસર્ચ સાઈડનો તો આજે ઉદ્યોગ ડોલર એક રોગને ટાળવા માટે રિસર્ચ પાછળ લગાવવામાં આવ્યા છે. હજી એનું કોઈ કરવાની પરિસ્થિતિ આજે તો મૃત્યુથી મૃત્યુ થયેલાની જો પાછળ લાવવામાં આવી શકાતો હોય તો એ વાત અંધશ્રદ્ધાથી સ્વીકારવા માટે કોઈ એના ફંડામેન્ટલ ખુશી પર તો સમજવા જોઈએ. એવી શું વાત છે તો એ પાછળ લાવી શકાય. મેળ્યા મરી ગયો એટલે સાયન્સની દ્રષ્ટિએ એ ચીજ શું છે, મરી જવાનો અર્થ શું, જૈન દર્શન એમ કહે છે કે મરી જવું એટલે દેહ અને આત્માનો એ ક્ષેત્રથી સંયોગ ન જીવો કોઈ જીવ મળતો એ કોઈ બીજી અવસ્થા ધારણ કરે. પાણીમાંથી ભરાવશે અને ભરાવાનું પાણી થાય એવી જ રીતે એ જીવ મનુષ્યમાંથી કાં તો મનુષ્ય થાય ત્યાં કોઈ ઢોર ના થાય કોઈ દેવ દર્શન માટે ચાર દેવી અવસ્થા કોઈ પ્રકારનો સર્વથા નાશ થતો નથી. અવસ્થાથી અવસ્થાન થવાને રોકી પણ ન શકાય અને એ પ્રક્રિયા બધા પદાર્થોમાં પરિવર્તનશીલ પણ એને અટકાવી શકાય નથી. આ પરિસ્થિતિ ખુલી જાય એમ મૃત્યુ એ ખરેખર મૃત્યુ નથી પણ અવસ્થા શરીરના પરમાણુઓની પણ અવસ્થા બદલાય અને બીજી રીતે થઈ જાય છે લાગે છે એના માટે થઈ જાય છે મળે છે એની આત્માને પણ બીજી અવસ્થા થાય છે. એક પરમાણુ ઘટતો નથી એ બીજ કોઈનો નામ પણ જેને આત્માનો સંયોગનો વિયોગ થયો એમ નામ ભાઈ એ પ્રથમનું નામ ભાઈ મૃત્યુ એટલે વાત હવે જો એ આત્મા એ શરીરમાંથી છૂટી ગયો તો એને કેવી રીતે પાછળ લેવો ક્યાંથી પાછળ લેવા આ બધી વાત સાબિત ક્યાં ગયો તો એને પાછો લેવો અને કેવી રીતે
પાછો જરા જાણું છું. આ બનાવ બનાવેલો કેમ્બ્રિજની અંદર કેમ્બ્રિજના એક જબરજસ્ત પ્રોફેસર કેમ્બ્રિજના એક જબરજસ્ત પ્રોફેસર એની અવસ્થા થઈ ગઈ અને સાથે સાથે કેન્સર થાય અને એ પ્રોફેસર મરવાની તૈયારી થઈ રહી હતી. એ દરમિયાન ચાઇનીઝ ડોક્ટર ખૂબ જ પ્રખ્યાત અને બહુ જ પ્રયોગશીલ માણસ એમણે એમની સાથે એને કોન્ટેક્ટ કરે. એટલે મેં કીધું કે હું તમને કોશિશ કરીશ ઓપરેશન કરી અને જીવાડવામાં, પણ એમની ઈચ્છા બહુ નહોતી જીવવા. છતાં પણ પ્રયોગની ખાતર એમને હેમર સ્મિથ હોસ્પિટલમાં દાખલ કર્યા લંડન. એ એમ્બ્રિજ હેમર સ્મિથ બહુ જ ફેમસ છે એ હોસ્પિટલ. એમને દાખલ કર્યા પછી ઓપરેશન થિયેટર ઉપર જ્યારે સુવાય ત્યારે એમની સ્થિતિ બહુ ખરાબ થઈ. એ વખતે આ ચાઇનીઝ ડૉક્ટરે એમના પોતાના સિનિયર ડૉક્ટરને ફોન કરીને જણાવ્યો કે મરવાની તૈયારી કરી રહ્યા છે અને 5 મિનિટની અંદર મરી જશે, મને છૂટ આપો. મારી પાસે જે જાતના ઇન્જેક્શનો છે એ ઇન્જેક્શન આપી મારે એને જીવાડવા માટે પ્રયાસ કરવો છે. એટલે સિનિયર ડૉક્ટરનું માનવું એવું હતું કે નહીં, એ જીવી શકે એમ નથી, કેન્સર આખા શરીરમાં ફેલાઈ ગયું છે અને તરત જ એ મરી જશે. છતાં પણ વિરોધ કરી અને ડૉક્ટરે પોતે ઇન્જેક્શન આપ્યું. હવે એ દરમિયાન એ પોતે મૃત્યુ પામી ગયા, કારણ કે આજે ટેલિફોનની ચર્ચાઓ થઈ એ દરમિયાન એકદમ એકલા થઈ ગયા. હવે આમણે ઇન્જેક્શન આપ્યું, ઇન્જેક્શન કરો સમજીને એને ઇન્જેક્શન આપ્યું અને એકદમ ગરમ, એટલે એની શક્તિ જે છે એ પાછી બની શરીરની અંદર અને એ બોલતા થઈ ગયા. એટલે ડોને કીધું, શા માટે તે મને જીવન આપ્યું છે, શા માટે તે મને પુનર્જીવન આપ્યું. હું બહુ સુખી હતો. કેવી રીતે સુખી હતા એનું આખું વર્ણન એને છાપામાં સુંદર રીતે પિક્ચર્સ. એ કહે છે કે મારો આત્મા શરીરમાંથી નીકળી યુરોપમાં ભમવા માંડ્યો અને આત્મા એને ગોળ કર્યો અને ચિત્ર ગોળ બનાવ્યું અને જે આત્માઓ સ્પેસની અંદર ફરતા હતા બીજા આત્મા, એ આત્માઓ એને કહ્યું, તું અમારી સાથે આવ, તું અમારી સાથે આવ, અમે સુખી છીએ, તું પણ સુખ પા. અને ત્યાંથી યુરોપ ઉપર થઈ સારાના ડેઝર્ટમાં